સંવત 1876ના માક્ષસુદી સપ્તમીના દિવસ શ્રીજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં બિરાજમાન હતા અને સર્વશ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશ દેશના હરિભક્તની સભા વરાઈને બેઠી હતી. શ્રીજી મહારાજ બોલ્યા છે, ભગવાનના ભક્તને પરસ્પર ઈર્ષ્યા ન કરવી. ત્યારે આનંદાનંદ સ્વામી બોલ્યા છે, હે મહારાજ, ઈર્ષ્યા તો રહે છે. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, ઈર્ષ્યા કરવી તો નારદજીના જેવી કરવી. પેલું વિધાન શું આવ્યું ખબર? ઈર્ષ્યા ન જ કરવી. કારણ કે ઈર્ષ્યા શું કારણ કરે બને છે ખબર છે? ઈર્ષ્યા ફળશ્રુતિ ઈર્ષ્યાની શું મળે? ઈર્ષ્યામાંથી ભગવાનના ભક્તનો દ્રોહ થવાની પૂર્ણ શક્યતા રહે. ઈર્ષ્યાનું જન્મસ્થાન શું છે ખબર? માન. માનને અવલંબન કરીને ઈર્ષ્યા પ્રગટતી હોય છે. માનનો ભંગ થાય એમાંથી ઈર્ષ્યા પ્રગટે. કોઈની શ્રેષ્ઠતા દેખાય એમાંથી ઈર્ષ્યા પ્રગટે. મહારાજે સારંગપુરના 8મા વચનામૃતમાં પણ બહુ સરસ વાત બતાવી. મહારાજ કે જ્યારે ઈર્ષ્યા પ્રગટે ને ત્યારે જેની વિશે ઈર્ષ્યા આવે એનું સારું થાય ત્યારે પોતાને દાસ થાય, દુઃખ થાય. એનું ખરાબ થાય ને ત્યારે રાજીનો રહેડ થઈ જાય. કહો, જેની વિશે ઈર્ષ્યા આવે એ ભલે બરાબર છે, હાલ છે. જેની વિશે ઈર્ષ્યા આવે એ વ્યક્તિના હજાર ગુણો હોય ને હજાર ગુણોની વાહવા ચારે બાજુ થતી હોય તો અંદરથી બળે રાખે અને પડખે વાળા કોઈ ક્યાંય નહીં કહે, બહુ સારું કામ કર્યું ક્યાંય કોઈ દી. પણ એનું જરાક ખરાબી એને જો સાંભળાય, હવે તો મોબાઈલની દુનિયા, આખો દી ધંધો એ જ કરે. એનું મૂળ કારણ શું? તો કે ઈર્ષા. ઈર્ષાને અવલંબન કરીને આ પોઝિશન નિર્માણ થાય છે. એટલે મહારાજ કે એનું પરિણામ શું હતું? કે ભગવાન ભક્તનો દ્રોહ થવાની પૂર્ણ શક્યતા ઊભી થાય. એટલે ભગવાનના ભક્તની ઈર્ષા તો કરવી જ નહીં, અને કરવી તો નારદજીના જેવી કરવી. કરવી જોઈએ તો નારદજીના જેવી કરવી. તો આપણે જાણવું પડશે નારદજી કેવી ઈર્ષા કરી હતી. જેમ એક સમયને વિશે નારદજી અને તુમરુ એ બે વૈકુંઠને વિશે લક્ષ્મીનારાયણના દર્શન કરવા ગયા, તે લક્ષ્મીનારાયણ પ્રસન્ન થઈને તુમરુને પોતાનું વસ્ત્ર આભૂષણ આપ્યા, ત્યાં નારદજીને તુમરુ પર ઈર્ષ્યા આવી. જે હું તુમરુના જેવી ગાન વિદ્યા શીખું અને ભગવાનને પ્રસન્ન કરું. પછી નારદજી ગાન વિદ્યા શીખતા હવા અને ભગવાન આગળ ગાતા હવા, ત્યારે ભગવાને કહ્યું છે, તમને તુમરુના જેવું ગાતા નથી આવડતું. પછી વળી શિવ ઉપર તપ કરીને શિવ થકી વર પામીને ગાન વિદ્યા શીખીને ભગવાન આગળ ગાવતા હવા તો પણ ભગવાન એની ગાન વિદ્યા ઉપર પ્રસન્ન ન થાય. એવી રીતે 7 મન્વંતર સુધી ગાન વિદ્યા શીખ્યા અને ભગવાન આગળ ગાયા તો પણ ભગવાન પ્રસન્ન ન થયા. પછી તુમરુ પાસે ગાન વિદ્યા શીખ્યા અને શ્રીકૃષ્ણ ભગવાન આગળ દ્વારિકામાં ગાવતા હવા ત્યારે શ્રીકૃષ્ણ ભગવાન પ્રસન્ન થયા અને પોતાના વસ્ત્ર અલંકાર નારજીને આપ્યા. ત્યાં નારજી તુમરુ સાથે ઈર્ષ્યા મેલી. માટે ઈર્ષ્યા કરવી તો એવી કરવી જેની ઉપર ઈર્ષ્યા હોય તેના જેવા ગુણને ગ્રહણ કરવા અને પોતાના અવગુણનો ત્યાગ કરવા, અને તેવું ન થવાય. અને જે ઈર્ષ્યા કરીને ભગવાનના ભક્તનો દ્રોહ થાય તેવી ઈર્ષ્યા તો ભગવાનના ભક્તને સર્વે પ્રકારે ત્યાગ કરવી. વાત આવી ને, ઈર્ષ્યાની ફળશ્રુતિ એ જ હોય શકે કે દ્રોહ થાય. મહારાજ કે નારદજી અને તુમરુએ ગાન વિદ્યા કર્યું, એમાં તુમરુ ઉપર ભગવાન પ્રસન્ન થયા, નારદ ઉપર ન થયા. પછી 7 મનવંતર સુધી નારદજીએ પ્રયાસ કર્યો. શું પ્રયાસ કર્યો? ભગવાન મારા ઉપર પ્રસન્ન થાય એવો પ્રયાસ કર્યો, ગાન વિદ્યા શીખવાનો પ્રયાસ કર્યો. ગાન વિદ્યા શીખવાનો શું કામ પ્રયાસ કર્યો? બરાબર યાદ રાખજો. આમાં શબ્દ કેવો છે કે પછી એને મનમાં વિચાર કર્યો કે હું ગાન વિદ્યા શીખું ને ભગવાનને પ્રસન્ન કરું. પણ બરાબર હકીકત સમજવા પ્રયાસ કરજો, એને ભગવાનને પ્રસન્ન નહોતા કરવા. ભગવાનને પ્રસન્ન કરવાની ભાવના હોય તે ઈર્ષ્યા કહેવાય જ નહીં, સમજાય છે? એને ભગવાનને પ્રસન્ન કરવાની ઈચ્છા નહોતી, પણ હું એવી ગાન વિદ્યા કરું કે મારા વખાણ થાય અને તુમરું મારા કરતા હેઠો ઉતરે અને તુમરું કરતા હું શ્રેષ્ઠ સાબિત થાવ, એનો અંતર્ગત અભિગમ હતો. એટલે 7 મનવંતર સુધી દાખલો કર્યો. 7 મનવંતર એટલે કેટલા વર્ષ થયા ખબર તમને? નહીં ખબર? 14 મનવંતર સુધી વિરાટ બ્રહ્મા 14 મન્વંતર થાય ત્યારે વિરાટ બ્રહ્મણ એક દિવસ થાય, એટલે વિરાટ બ્રહ્મણ અડધો દિવસ. હવે કેટલા વર્ષ થયા? 2 અબજ 16 કરોડ, 32 તો આખું થાય. 2 કરોડ અને 2 અબજ અને 16 કરોડ વર્ષ સુધી દાખલો કર્યો. કારણ કે આખું મનવંતર જો તમે પૂરું કરો, માને 14 મનવંતર ને આખા વિરાટ બ્રહ્માના દિવસની ભેગો કરો તો 4 અબજ 32 કરોડ થાય. એને ભાગ્યા 2 એટલે 2 અબજ ને 16 કરોડ વર્ષ સુધી દાખલો કરી તમે કલ્પના કરો તો પણ ભગવાન રાજી થયા. ને એનો મતલબ એવો થાય કે જેને ભગવાનને રાજી કરે પોહા એટલો સાધન, પોહા એટલો દાખલો કરે, પણ જો માનની સાથે કરશે તો ભગવાન એના ઉપર રાજી થશે. પોહા એટલો દાખલો કરે, ગમે તેટલી કથા કરે, ગમે તેટલી પારણ કરે, ગમે તેટલા સમયા કરે, ગમે તેટલા ઉત્સવ કરે, ગમે તેટલા મંદિર કરે, ગમે તેટલું તપ કરે, ગમે તેટલું ધ્યાન કરે, ગમે તેટલું ભજન કરે, પણ માનને પોષવા માટે જો કરશે તેના પર ભગવાન રાજી થશે નહીં. કેટલા દાખલા પછી ભગવાનની પ્રસન્નતા પ્રાપ્ત કરી શક્યા. અને ઈર્ષ્યા તો ક્યાં સુધી ટચ થઈ જાય કાંઈ નક્કી નહીં. ઈર્ષ્યા વાળો કેટલું ખરાબ થાય છે ને કોનું ખરાબ કરું છું એનું અનુસંધાન રાખતો હતો નથી. જીવા ખાચર ને દાખલા તરીકે દાદા ખાચર સાથે ઈર્ષ્યા હતી. મારા દારે તો હેતો જ હતું, મારા સાથે શું હતું, એને હેતો જ હતું. જો હેત ન હોય તો રોજ દરબારગઢથી ઘેલા સુધી રસ્તો વાળી નાખે, સાફ કરે. અરે મહારાજને જરાક પેલી શેરડીની સોય વાગી હોય તો પોતાનું 500 રૂપિયાનું માથે બાંધેલું મોલીડું સોનાના તારથી ગોથેલું તરત ફાડી નાખ્યું, ફાડીને મારાને આંગળી વીટ દીધું. બીજા તો હવે વૈરાગી સાધુ પુરુષે ગાભો ગોતવા ગયા, પછેડી નો ફાડી ગયા, બોલો. અને જીવા ખાચરે 500 રૂપિયાનું પોતાનું મોળીડું ફાડી નાખ્યું. મહારાજમાં કેટલું બધું હેત હશે, એમને થાય કેટલું બધું હેત હશે. આટલું બધું હેત હોવા છતાંય પણ એક દાડો નક્કી કર્યું મારાને ઠાર મારી નાખું એમ, બોલો કરો કલ્પના. અને મારાને મારવા માટે માણસને પણ મોકલ્યો. કારણ શું હતું? એને દાદા ખાચરની સાથે ઈર્ષ્યા હતી કે સભામાં મહારાજ દાદા ખાચરના વખાણ કરે ને મારા કરે. મહારાજને તો કઈ જીવા ખાચરને કઈ ગાળું નથી દેતા હતા, પણ દાદા ખાચરના વખાણ થાય એનાથી દેખ્યું જાતું નહોતું. બસ આને કારણે એ કેટલા હદ સુધી આગળ વધી ગયા. જેને ઈષ્ટદેવ માને છે, જેને ભગવાન માને છે, જેને માટે સર્વસ્વ કરવા તૈયાર થાય છે, એ મહારાજને મારવા સુધીની તૈયારી જીવા ખાચરે કરી. આ વાત એ બતાવે છે કે ઈર્ષ્યા જયારે આવે ને ત્યારે માણસ કેટલી હદે આગળ જાય કઈ નક્કી નહીં. પણ ત્યારે મુમુક્ષણ થોડોક વિચાર કરવો જોઈએ. ઈર્ષ્યામાંથી પાછા વળવાનું, માનમાંથી પાછો વળવાનો ઈલાજ, પોતાને માન ન મળે, પોતાની પ્રતિભા, પોતાનું માન ન મળે, પોતાનું એટલું સ્વાગત ન થાય, પોતાની વાહવા ન થાય અને બીજા કોઈની વાહવા થતી હોય ને ત્યારે એના ગુણની સામે જવું. શું જોવું? એના ગુણની સામે જવું. એની કેમ વાહવા થાય? એને શા માટે લોકો બધાએ બિરદાવ્યો? શા માટે લોકોના હૃદયમાંનું સ્થાન થયું? એનું કારણ શું? કારણ ગોતવું અને એવું થવા પ્રયાસ કરવો. સમજાય છે? એવું થવા પ્રયાસ કરવો. દાખલા તરીકે સત્સંગીઓની અંદર એક બહુ સ્પષ્ટ વાત લખી છે કે લાડુબાન જેવું બેને મહારાજે પોતાનું સ્વરૂપ પૂજવા માટે આપ્યું, પણ થોડો સમય જ્યાં થયો ને ત્યાં તો લાડુબા મહારાજને કોઈ વસ્તુ અર્પણ કરતો મહારાજ મૂર્તિમાંથી પ્રગટ થઈને હાથોહાથ ગ્રહણ કરે. જીવબાને એવું ન થયું, કોઈને ખબર એ નહોતી. ઘણા સમયે જીવબાને ખબર પડે કે લાડુ તો જે વસ્તુ અર્પણ મારાને કરે તો મહારાજ મૂર્તિમાંથી પ્રગટ થઈને હાથોહાથ ગ્રહણ કરે છે, મારું કરતા નથી. મનમાંથી એમ કેમ થયું? એને કારણ ગોત્યું. એમ કેમ થયું? કોઈને કોઈ જગ્યાએ મારા કરતા લાડુની ભક્તિ શ્રેષ્ઠ હોવી જોઈએ તો જ આમ થાય, ન તો થાય નહીં. ક્યાંક હું થાપ ખાઉં છું, મહારાજ રાજી થાય એવું કાંઈક કરવામાં હું મિસ કરી દઉં છું, જેથી કરીને આ પોઝિશન નિર્માણ થાય છે. મારે ભક્તિ વધારવી જોઈએ, મારે વધારે મારા રાજી થાય એવું કરવું જોઈએ, એમ કરવા માંડ્યા તો એક દાડો જીવબાની પણ પોઝિશન એ નિર્માણ થાય કે એ પણ વસ્તુ જે અર્પણ કરે મહારાજ મૂર્તિમાંથી પ્રગટ થઈને હાથોહાથ ગ્રહણ કરવા માંડ્યા. એટલે સમૂળું જેને માન કાઢી નાખવું હોય એમણે જેને ખૂબ માન મળે છે એના ગુણનો વિચાર કરવો. ગુણનો વિચાર કરેલે એની મહત્વતા સમજાય. ગુણ દેખાયેલે શું થાય? એની મહત્વતા સમજાય. મહારાજ તમે કોઈ પણ વચનામૃત ખોલશો તમને આ પડશે. મહારાજ કે માનને ટાળવાનો મહિમા સિવાય બીજો કોઈ વિકલ્પ જ નથી. મહિમા સમજાય તો મહારાજ કે માન ટાળે. જેની પ્રત્યે ઈર્ષ્યા પ્રગટ થાય છે, જેની વિશે ઈર્ષ્યા પ્રગટ, એનો મહિમા જો સમજાય તો ઈર્ષ્યા ટળી જાય, એનો મહિમા સમજાય, તીર્ષા ટળી જાય. દાખલા તરીકે આ તમે હરિભગત છો તો એમાં બે હરિભગત એકી સાથે આવ્યો, એમ એક જણને એમ કે તમે આગળ આવી જાય ગાટલે બેસી જાઓ, અને બીજા ન કે એટલે ઓલાને જરાક મનમાં થાય કે મળું જોયું, એને બેહેર્યો, મનનો બેહેર્યો. પણ થોડા ગુણનો જો વિચાર કરે વાંધો ન આવે. અને ઈર્ષ્યા છે ને બહુ દૂરે નથી રહેતી, હા અંદરે નજીકે નથી રહેતી, વચલા ભાગમાં ઈર્ષ્યા રહે છે. માનો કે એના મનમાં ઈર્ષ્યા આવી, મનમાં એમથી મળે એને બેહેરો ન બેહેરો, પણ તમને આ સ્ટેજ ઉપર નથી કોઈ બેહારતા, આ બધા સંતો બેઠા, તમને કે ઈર્ષ્યા થાય છે કે માળા સ્ટેજ ઉપર છોડી બેઠા, આપણને બેહવા દેતા, થાય સંકલ્પ, હું કામ નથી થતો. એનો મહિમા સમજાય છે કે સંતો છે, એને સંસાર છોડ્યો, ભગવાન ભજે છે, એટલે ઉપર બેઠા છે, યોગ્ય છે, શું થાય છે, યોગ્ય છે, એટલે ઈર્ષ્યા થતી નથી. એમાં જો વિચાર મનમાં થાય કે મને પાછળ બેહેરોને આગળ બેહેરો યોગ્ય છે, એની અંદર કાંઈક ગુણ હશે જેથી કરીને આગળ બેહેરો, તો એની અંદરથી પણ ઈર્ષ્યા ટળી જાય. જીવા ખાચરને દાદા ખાચરની સાથે ઈર્ષ્યા રહેતી હતી, ઈર્ષ્યા એ ક્યાં ભાવમાં રહેતી હતી, તો મનમાં એમ મનાતું તો હું કાકો છું અને આ ભત્રીજો છે, વખાણ મારા થવા જોઈએ, એને બદલે એના થયા થયા કરે છે, એ વિચાર એના મનોમંથનમાં રહેતો, જેથી કરી ઈર્ષ્યા રહેતી હતી. પણ એને ભત્રીજો છે એટલે નાનો છે, આ મનમાં ગાંઠ વળી ગઈ, પછી દાદા ખાચરના ગુણ એને દેખ્યામાં આવતા નહોતા. તો સ્વામી વાતોમાં લખ્યું ને, સ્વામી કહે, જો આપણી વાત નથી લખી, બીજા બધાને લખી છે, સ્વામી કહે કેટલાકના મનમાં તેમ થાય હું જૂનો છું, એમ જૂનાપણાનું માન મુકાતું નથી. પણ સ્વામી કહે જૂના તો બાલમાં 500 વર્ષના ખીજડા ઉભા છે, પણ એમાં હાંગરાજ આવે છે. સ્વામી કે 500 વર્ષથી ઉભા હોય તો હાંગરાજ આવે, અને કલમનો આંબો જો રોપ્યો હોય તો 5 વર્ષે કેસર કેરી આવે, પછી આંબાના વખાણ કરે ખીજડાના કરે, હે પછી ઓલા નિશા કરાય કે મારા એના વખાણ કરે, એને પાણી પાઈ પાઈ કરે, મને કોઈ પાતું નથી એમ. પણ તને હાંગરાજ આવે, તને પાણી પાઈ કરે હું, આમે કેસર કેરી આવે 35 રૂપિયા કિલો જાય એટલે પાણી પાય, વાત સમજાય. માન ઈર્ષ્યાનું કારણ માન છે, અને માનનું કારણ સમજણમાં ફેર છે. આખી જિંદગી સુખ્યા રહેવું હોય ને તો પ્રત્યેક વ્યક્તિ પોતાનું લેવલ તપાસવું જોઈએ, મારું આ લેવલ છે. યાદ રાખજો, પોતાના લેવલ કરતા પોતાની જાતને શ્રેષ્ઠ સમજે એ કોઈ દી દુઃખી મટે નહીં. પોતાના લેવલની જેને ખબર ન હોય એ દુઃખી કોઈ દી મટે નહીં. દાખલા તરીકે મહારાજ ગોપાળાનંદ સ્વામીના, મુક્તાનંદ સ્વામીના વખાણ કરે, નિર્કલ્પાનંદ સ્વામી બળે જ રાખતા, એનું લેવલ એ સમજી ન શકે. સ્વામીને જેવી મારી અંદર સાધુતા નથી, મારા વખાણ ક્યાંથી કરે, એને બળવાની જરૂર નહોતી, એને સાધુતા લાવવાની જરૂર હતી. એ કેવી રીતે વર્તે છે કે જેથી કરીને મહારાજ એની પ્રત્યે અહોભાવ દાખવે, એવો જો વિચાર આવ્યો હોત તો નિર્કલ્પાનંદ સ્વામીના સત્સંગ છોડીને જવું પડત નહીં. પણ એ વાતને પકડી ન શકે, અવળું પકડાણું. અને તમે જોજો, માની માણસ હંમેશા અવળું જ પકડશે. તમે આમ તપાસ કરજો, માની માણસ એવું અવળું પકડાય કે એ જગતમાં કહેવત પડે ને, શિંગડે પકડો તો ખાંડો, ને પૂછડે પકડો તો બાંડો. માની માણસનું સેટિંગ કરવું એ તો ભારે ગજબ કામ છે. તમે એમ દાખલા કે સમય ઉત્સવ કરવો હોય, અને તમે જો બોલાવો અને તેમ પૂછો કે આપણે સમય ઉત્સવ કરો, તો નથી કરવો, અને કઈ એવું કારણ કાઢી દેખાડે ઉત્સવ થવા જ ન દે, મંદિર કરો તો મંદિર થવા ન દે, તમારે જે કાંઈ નિર્માણ કરવું એવું કાંઈક કારણ વચ્ચે લઈને મૂકી દે, થવા જ ન દે. એટલે જો પૂછો તો થવા ન દે, અને ન પૂછો તમે કરો તો આખા જગતમાં વાવલે રાખે, મને કશું પૂછતા નથી, મને પૂછાવીને આદરી દે છે, પૂછે તો આપણે થોડા ના પાડી, હું કરવાનું કહો. પણ આપણે તો એ વાત સમજવાની, આપણે ભગવાન રાજી કરવું કરવા છે, એવું જો કરવું હોય તો ઈર્ષ્યાનો ત્યાગ કરવો પડે, ઈર્ષ્યાનો ત્યાગ કરવો હોય તો માનનો ત્યાગ કરવો પડે, અને માનનો ત્યાગ કરવો હોય તો જેની પ્રત્યે આપણને ઈર્ષ્યા અને માન વર્તે રાખે છે એને કોઈનો ગુણનો જો વિચાર થાય તો માને ટળી જાય અને ઈર્ષ્યા પણ ટળી જાય, એનો મહિમા સમજાય તો બધું ટળી જાય. જીવા ખાચરને અખંડ દાદા ખાચરની તરફનો ઈર્ષ્યાભાવ રહેતો હતો, પણ દાદા ખાચરના ગુણનો વિચાર ન કર્યો, બેના ગુણમાં ફરક હતો. મહારાજે પ્રથમના 78માં વચનામૃત એક બહુ સરસ વાત લખી કે ભગવાનના કોઈ સાધુ છે તે કોઈકને વખાણે છે અને કોઈકને વારંવાર બિરદાવે છે, બીજા નથી બિરદાવતો, બે દેખાય છે તો એ ખરખા, તેનું કારણ શું, તો કે જેને બિરદાવે છે તો નિરપક્ષ, એને મતે બધા હરખા છે તો આમ કેમ ભેદ રાખ્યો, તો જેને બિરદાવે છે એની શ્રદ્ધા ઉત્કૃષ્ટ છે. અને યાદ રાખજો, શ્રદ્ધા એને જ ઉત્કૃષ્ટ થાય જે નિર્માની થાય. નિર્માની ભક્ત જ માટે બિરદાવે છે. દાદા ખાચર ને મહારાજ બિરદાવતા હતા, એ બોડીને નહીં એના ગુણને બિરદાવતા હતા. કોને? ગુણને. જોકે જીવા ખાચર બે ત્રણ ફેરી બોલી હોતી નહીં કે મહારાજ દાદો ખાચર સેવા કરણ અમે હું નથી કરતા. પછી મહારાજના મનમાં થયો, દેખાડવું પડશે, તમે કરો છો પણ તમારી ધારી કરો છો, અને દાદો ખરે છે એ અમારી ધારી કરે છે. પ્રસિદ્ધ પ્રસંગ છે ને, પેલા જો ને સાધુ મહાત્મા આવેલા અને વરસાદ ખૂબ પડેલો અને બધા ભીંજાયેલા, અને મહારાજે પરીક્ષા લેવા માટે જીવા ખાચરને કીધું, દરબાર આ બધાએ બિચારા હેરાન થાય છે, ટાઢના ઠરે છે, આ સાધુઓ માટે કાંક આપણે આવાસ કરશું, રહેવાની વ્યવસ્થા કરશું. મહારાજને કે મહારાજ એવા બાવા તો ક્યાંય આટા મારતા હોય કે એની માટે બધું કરો, આપણે થોડા નવરા છીએ. મહારાજ કે વાંધો નહીં, જીવા ખાચરને લઈને મહારાજ દરબાર ગઢમાં આવ્યા અને સભાભરણ બેઠીને મહારાજે તુરંત દાદા ખાચરને પાસે બોલાવીને કે દાદા કહેલે ને કાંઠે બિચારા 10-20-25 સાધુ આવ્યા છે અને ટાઢના ઠરે છે અને ઠંડી ખૂબ પડી છે, તો એને માટે આવાસની કાંઈ વ્યવસ્થા કરશું. મહારાજને કે મહારાજ જરૂર કૃષ્ણ બોલાવી લો. મહારાજ કેમ તાબડતાબ શું કરશું? મહારાજ ને કે મહારાજ મારું ઘર ખાલી કરી નાખું. મહારાજ કે ઘરને ખાલી કરીને ક્યાં જશો? તો મહારાજ ઘરવાળા જે છે એ જીવબાઈ ભેગા જતા રહે છે, હું સાધુ ભેગો હોય જાય અને ઘર કરશું ખાલી, એને રહેવાની વ્યવસ્થા ગોઠવી દઈશું. ત્યારે મહારાજના મોઢામાં શબ્દ નીકળ્યા, જીવા ખાચર તમે વારે વારે કહો છો તમને દાદો જ વાલો છે, તમને દાદો જ વાલો, તમે દાદાના વખાણ કરો. હું દાદાના વખાણ કરતો નથી પણ કરાય જાય છે, મને દાદાના વખાણ કરાય, એના ગુણ મારા મોઢાને બંધ રહેવા દેતા નથી. એટલે કહેવાનો મતલબ કે ઈર્ષાનું કોઈ મૂળ જો કારણ હોય તો માન છે, અને માન રહેવાનું કોઈ કારણ હોય તો પોતે પોતાની જાતને શ્રેષ્ઠ સમજે છે. જ્યારે જેનું સન્માન થાય છે, જેનું બહુમાન થાય છે કે જેની વાહવા થાય છે, એને પોતાની કરતાં જો મોટો સમજી લે તો માન માત્ર ટળી જાય, ઈર્ષા માત્ર ટળી જાય. એ મોટો છે તો એને મળે જ, તર સંકલ્પ પૂરા. દાખલા તરીકે આચાર્ય મારું પદ, લાલજી મારું પદ એ સર્વકર્તા સંપ્રદાયમાં શ્રેષ્ઠ છે, તો એ જ્યારે આવે ત્યારે ફૂલની પથારી થાય, રંગોળીઓ પૂરાય, તે આપણને ક્યાં કોઈ દીધી સંકલ્પ થયો કે હું કથામાં આવ્યો તેથી કોઈ રંગોળી ન પૂરી થયો સંકલ્પ કોઈ દાડો? હુકમ નથી થતો. આપણને ખબર છે કે એની કેપેસિટી આપણા કરતા અનેક ગણે છે, માટે એને જે મળે મને મળે નહીં. કોઈ દાડો મનમાં સંકલ્પ થયો, આજ તો મારી સાયકલને લઈને મારી સિટી હોન્ડાની સાઈડ કાપી, કોઈ દી સંકલ્પ થાય? હે, એ સાયકલ વાળા બે જણા તો સાઈડ કાપવાનો સંકલ્પ થાય કે આનથી આગળ નીકળે, આનથી આગળ, આનથી આગળ નીકળી જાઓ. પણ એ સાઈડ કાપવા મહેનત કરતો એ પડખે સિટી હોન્ડા વાળા અને બીજી અનેક ટોયોટા વાળા પડખે થઈ નીકળી જાય, કોઈ દી સંકલ્પ થયો કે એની સાઈડ મારે કાપી? કોઈ દી પેડલ ઉધર માર્યું? હું કામ ન માર્યું? ખબર છે કે કાપી હગાય એમ નથી, એ તો મારા કરતા અનેક ગણો શ્રેષ્ઠ, એને હું આંબી શકીશ નહીં. એટલે ઈર્ષા થતી નથી, સાઈડ કાપવાનો સંકલ્પ થતો નથી. તે આ મોક્ષના પથમાં પણ એમ જ છે. જેની પ્રત્યે ઈર્ષા આવે, મહારાજ એના ગુણને સામે જોવે, એના ગુણનો વિચાર કરે, પછી ઈર્ષા કરવાને બદલે એના જેવા ગુણ લાવવા પ્રયાસ કરે, તો અવશ્ય મેવ એના જીવનની અંદરથી ઈર્ષા હટી જાય. નારજી બહુ બધી દોડાદોડ કરી, બહુ દોડાદોડ કરી, અનેક ફેરી ભગવાન પાસે ગાયું, પણ ભગવાન રાજી ન થયા, ન થયા તે નાશ થયા. અને ભગવાન રાજી ન થયા પછી એને શું કર્યું? શું કર્યું? પછી તુમરુન પાસે ગયા, અને તુમરુન પાસે જઈ એની પાસે શીખીને ગાવતા હવા, હું શબ્દ મૂકી એની પાસે શીખીને ગાવતા હવા, હું એની પાસે સંગીત શીખ્યા, એની પાસે સંગીત શીખ્યા, ભલામણા હાથ મનવંતર સુધી સંગીત શીખ્યા, અને સંગીત શીખો હું બાકી રહ્યું હોય. હે, પણ તુમરીની પાસે ગયા, પહેલી વાત જેની સાથે ઈર્ષા આવી એની પાસે ગયા, એટલે નિર્માની થયા. સમજે છે તમને? શું થયા? નિર્માની થયા. નિર્માની થયા એની પાસે જેને પૂછ્યું હશે કે હું હાથ મનવંતરથી દાખલો કરું તો ભગવાન મારી પર રાજી નથી થતા અને મને હારે નથી આપતા, અને તમારો પર કેમ આટલા બધા રાજી છે? તુમરું પૂછ્યું છે, તુમરું કીધું હશે, શું કીધું હશે? કે તમે એક કામ કરો, તમે થોડા સરળ થઈ જાઓ. શું કીધું હશે? તમે થોડા સરળ થઈ જાઓ. ભગવાન રાજી કરો ને તો ભગવાન બીજા કોઈ ગુણથી રીઝતા નથી. ભગવાન જે દાસ બને એના ઉપર રીઝે, તમારે દાસ થવું પડશે, અને તમે દાસ થશો તો જ ભગવાન તમારા ઉપર રાજી થશે, એવી ના થશે નહીં. અને એ શબ્દને એને હા પડી ગઈ, જોકે દોડધામ બહુ કર્યા પછી હા પડી, સીધી જ નથી પડી, એને હા પડી ગઈ છે. આને મનમાં થઈ ગયું ખાચી વાત છે, સાંભળો ભગવાન ભગવાન હૃદયને જાણે છે, એને રાજી કરવા માટે તમે ગાશો, બીજો કોઈ આશય નહીં હોય તો જ ભગવાન તમારા ઉપર રાજી થશે. અને હું ભગવાન પાસે ગાઉં પછી મારી ચારે બાજુ વાહ વાહ કરું એવી જો તમને ઊંડી ઊંડી ઈચ્છા હશે તો ભગવાન તમારા ઉપર રાજી થશે, વગેરે વગેરે. કેટલોક સત્સંગ કર્યો તુમરુ એ નારદ બે બેઠા બેઠા, અને એમાં એને હા પડી ગઈ છે કે વાત સાચી છે, બાકી તો આંગળા ખવાઈ ગયા આ સીતાને ઘૂમડે ઘૂમડે, પણ કાંઈ સેટિંગ થતું નથી, માટે જરૂર આટલી જ મારી ખામી છે. આમ એને આ પડી ગઈ અને પછી દાસ બની, અને તુમરુને કીધું છે કે સારું થયું તમે મને કીધું, તમે મને કીધું એટલે મને મારી ભૂલ ઓળખાણી, મને મારી ભૂલ ઓળખાણી, ભૂલ ઓળખાઈ ગયા પછી એને ભગવાનની પાસે ગાયું એટલે ભગવાન રાજી રાજી થઈ ગયેલો. એટલે આપણે આ કરવાનું છે, આપણે શું કરવાનું છે, આ કરવાનું છે. અને ભક્તો ખાસ તો એમાં ગુણ આવે ને પછી પાછું આ કરવું એટલે કઠણ બહુ પડે. ગ્રહસ્થ છે એને ધન આવે, ગ્રહસ્થની પાસે ધન આવે, અને પછી દાસ બનવું એને કેટલું કઠણ. હવે કરોડો રૂપિયા ભગવાન આપી દીધા, અબજો રૂપિયા આપી દીધા હોય, પેલા સાયકલ ફરતો એને બદલે ચાર ચાર ગાડીઓ આજુબાજુ ફરવા માંડે, પેલા કોકને ત્યાં 800 રૂપિયા ભાડે રહેતો એને બદલે 2-5 કરોડનો બંગલો થઈ જાય, અને એ 800 રૂપિયા ભાડે રહેતો હોય, સાયકલ લઈને મંદિર આવતો હોય, અને ત્યારે દાસ બનીને વર્તતો હોય. અને સંતો એમ કે ભગત દિવાળી આવે જરાક આ ધૂં ખેરવા, જરાક બાવા ખેરવા, જરાક મહેનત કરો તો ભલે સ્વામી, અને લાગી પડતો હોય એ ધૂં ખેરવા, જાળા કરવા, પોતા મારવા, એવું ને એવું રહેવું, ઓલા બધા ગુણ આવ્યા પછી કેટલું કઠણ કે હેલું છે. અરે પછી તો વાકો ન વળે, બોલો દંડવટ કરવા મૂકી દે. આ જગતમાં બે વ્યક્તિને બહુ કઠણ, એક તો વિદ્વાન થાય એટલે એજ્યુકેશન વધે, બીજા નંબરમાં ધન આવે, પછી કોઈ રીતે વાકો ન વળે, બરડ થઈ જાય બિચારો. લો તે બરડને કોઈ દી મોક્ષનો અધિકાર હોઈ શકે નહીં. પહેલી વાત મૂળ દેશની તમને ખબર ને પ્રસિદ્ધ છે, હરિનારાયણ દાસ સ્વામી એટલે બહુ સમર્થ સાધુ. ભાઈ ખરેખર આ સાધુને કોની હાડી બાર હોય, હરિનારાયણ દાસ સ્વામી એટલે ખરેખર આ ભગવાનના સાધુ. ને એમાં સ્વામી સભામંડળમાં બેઠા હતા ને એમાં બે ચાર પાંચ જણા એક અધિકારી લઈને આવ્યા, બહુ મોટા અધિકારી, બહુ મોટા સાહેબ, અને આરે 5-10-25 જણા મોટેરા માણસો બધા સભા મંડપમાં આવ્યા તો ખરા, પણ ઠાકોરજીની પાસે આમ પાછળ હાથ જોડીને ઉભા રહ્યા અધિકારી સાહેબ. હવે હરિનારાયણ દાસ સ્વામી સામે બેઠા હતા, હવે એને તો એવું કાંઈ હતું નહીં કે આ સાહેબ કુરાજી થશે તો આપણે રૂપિયા નહીં આપે, એવું કંઈ ચિંતા હતી નહીં, ઠપ કરી દીધો. સ્વામી કે વાકો વળે, વાકો વળકે નહી તો બેલ કા અવતારા એગા. સ્વામી કે બળદ થાય તે દાડે ઢપણા ખાઈ ખાઈ ને તૂટી મરીશ, વાકો વળે, વાકો વળકે. મુમુક્ષ હશે ને આ પડી ગયો, તરત દંડુર કરતા નહોતા આવડતા તોય કર્યા, જેવા આવડ્યા એવા. જો દંડુર કરવાની પદ્ધતિ હારી છે એ કાંઈ રાજી કરવાનું સાધન નથી, ભાવ સારો છે મહત્વનો. એનો મતલબ પાછો એવો નથી થતો ગમે એમ કરવા, એમ આને તો તમે પકડી પાડશો, હવે તો આપણે દેડકાની જેમ જ કરવા. અમુક અમુક તો દંડવટ કરે, આ ઉંમર થઈ ગયો તો વાત અલગ છે, પણ એને જોઈજો ને 12-12, 15-15, 20-20 વર્ષ એમ જ કરે. આમ એક ફીર લાંબા થાય પછી પાછા આપણા મનમાં કે હમણાં ઊભા થાય તો અડધેનો પગ પાછું રિવર્સ કરે, આમ પાછા હોઈ જાય એ 2-4 ફીર આમ આઘા પાછા થાય એ દંડવટ. લો ખબર નહીં સત્સંગજીને આધાર શીખ્યા એવા કે શિક્ષાપત્રીને આધારે શીખ્યા, ખબર નહીં કોને આધારે શીખ્યા, પણ બે હાથના આધારે શીખ્યા. લ્યો એ આધાર તો મૂકે જ નહીં એવી સંપ્રદાયની રીતિ નથી. હા કોઈ વયોવૃદ્ધ છે ખરેખર ઊભા થાય બિચાર પાસે સુઈ નથી શકતા, તેમ છતાંય પણ મહિમા સમજી દંડવટ કરે છે, તો એવી રીતે દંડવટ કરે જેથી કરીને દંડવટ પણ થયા કહેવાય, શરીરને પણ વધારે કસરત, વધારે આલ ના આવે. એટલા માટે વયોવૃદ્ધ હોવાની કરત બરોબર છે, પણ એને જોઈ જોઈને નાના 18-20 વર્ષ મળે કરવા. સ્વામી વાતમ લખ્યું ને, ગઈઢા અને વૃદ્ધના આચરણને જોઈ અને નાના યુવાનો પણ એવું આચરણ કરવા માંડે, સારી પથ્થર રાખવા માંડે, સારું ખાનપાન રાખવા માંડે, પણ સ્વામી કીધું જીવને બગડવાનું સ્થાન છે. પણ માનો કે દંડવટ કરતા નથી આવડતા, પણ ભાવ પ્રગટ થયો પછી કરે ને પછી ભૂલ રહી જાય એનો બાદ નથી. તેને દંડવટ કર્યા ને પછી હરિભગત થયો, હરિભગત તો થયો પણ કેવો થયો, જબરો ધ્યાની માણસ થયો. અને પછી તો સ્વામીના વચને ધ્યાન કરવા માંડ્યા, તે 2-2, 4-4, 6-6 કલાક સુધી ધ્યાન કરે એ પોઝિશન એની નિર્માણ થાય. પણ સ્વામી કીધું તે સારું થયું, નતર બેલ થાત ક્યાંક, બેલ એટલે બળદ, કંઈક બળદ થાત. એનો મતલબ કે જેને ફરીને બળદ ન થવું હોય, માને ફરીવાર જન્મ ધારણ ન કરવો હોય, એને એવું કોઈક સ્થાન રાખ્યું જોઈએ કે જીવનની અંદર જરાય કે પણ મહારાજ નારાજ થાય ઘટના ઘટે તો ફડાક દઈને એને કહી દે કે આમ ન હાલે, એના મોક્ષમાં વિઘન નહીં, એના મોક્ષમાં વિઘન નહીં, એવું સ્થાન રાખવું. એવા ભગવાનના સાધુ કે એવા ભગવાનના ભક્તની સાથે જીવને જોડી રાખો કે મોક્ષના માર્ગમાંથી પીછેહટ જ્યારે થતી હોય ત્યારે એ શબ્દો ફરીવાર ધક્કો મારી દઈને મારે સુધી પહોંચાડી દે. એટલે કહેવાનો મતલબ કે તુમરૂ એની પાસે નારજી એવું કંઈક શીખ્યા, ગાન વિદ્યાને એવું કંઈક શીખ્યા કે મેં ગાન વિદ્યા તો ઘણી બધી પ્રાપ્ત કરી છે પરંતુ ભગવાન રાજી નથી થતાનું કારણ તો તારી અટંટતા ભગવાનને રાજી થવા દેતી નથી. તું અટંટતા છોડી દે, સરળ થઈ જાય, ભગવાન રાજી થઈ જશે. નારજી સરળ થઈ ગયા, નારજી સરળ થયા તરત ભગવાન એના પર રાજી થઈ ગયા. એટલે ગ્રહસ્થ ભક્તોને ધન દોલત આવે પછી સરળ થવું કઠણ છે, ત્યાગીની અંદર ગુણ આવે પછી સરળ થવું કઠણ છે. સારું ગાતા આવડી જાય, સારું વગાડતા આવડી જાય, સારું બોલતા આવડી જાય, મોટી વિદવત્તા આવડી આવી જાય, કંઈ વહેવટનું કામ આવી જાય, સરખું આવડી જાય અને પછી એને સરળ થવું કઠણ. અને પછી એને જો જરા કે આગુ પર જરા કઠણ કહેવાનું હોય તો એ સહન થાય. અને મહારાજ કહે સાધુ કોણ ખરો, ગ્રસ્ત કોણ ખરો, તો મહારાજ કહે રોજનું લાઈન રોજનું અન્ન ખાતો હોય, એક આરે બે દાડાનું અનાજ લાવવાની તેવડ ન હોય, પણ ત્રિલોકીનું રાજ્ય પોતાની પાસે આવે તોય પણ એવો ને એવો દાસ રહી હરિભગત ખરો. અને જે દાડે સત્સંગમાં આવ્યો હોય ને તે દાડે જેટલો સરળ હોય એની અંદર કદાચ ભગવાન જેવા ગુણ આવે તો પણ એવો ને એવો સરળ રહે એ સાધુ ખરો. લા વચનમાં તો આપણા બધાને માટે બહુ જ જરૂરી છે. એનું કારણ શું ખબર? કારણ કે મહારાજને આશ્રિત થાય ને ફટાફટ ફટાફટ ગુણો મળે આવવા. તમે જોજો ને ફટાફટ ગુણો અંદર પ્રવેશ કરવા માંડે. હરિભગત ન હોય ને ત્યારે હાથ ધોવાની ખબર ન પડતી, બોલો હાથ ધોવાની ખબર ન પડતી, અરે દિશા આવી જાય ને એમને એમ દિવાલે ઘસી કાઢે, બોલો. પણ હરિભગત થાય એટલે પછી બધા ગુણો મળે આવવા, નાવું ધોવું પૂજા પાઠ વેસન મુક્તિ સદાચાર બધા ગુણો આવવા માંડે. અને એ ગુણો આવે એટલે સંપત્તિ પાસે આવે, લક્ષ્મીજી આવે, કારણ કે એ ગુણો આવે એટલે નારાયણ આવે, નારાયણ આવે એટલે પાછળ પાછળ લક્ષ્મીજી આવે, આ બધી સમૃદ્ધિ આવવા માંડે. અને પછી સરળ રહેવું એ કઠણ છે. અને તમે જુઓ ગ્રસ્થ આશ્રમ હોય ને તો એમ ન લાગતો કે આટલો બધો શક્તિશાળી માણસ હશે, પરંતુ ત્યાગ આશ્રમ આવે ને એમાંય ભાગવતી દીક્ષાને ગ્રહણ કરે પછી અજોડ શક્તિ જણાવવા માંડે. પછી એના મનમાં મનમાં થઈ જાય કે આ તો મારા દાખલાનું ફળ છે, એટલે એને અહંકાર પ્રવેશ કરી જાય. ત્યાગાશ્રમમાં આવ્યા પછી પણ મનમાં એમ થાય હું તો કાંઈ જ નથી, જે કાંઈ છું એ મારા ઈષ્ટદેવ ભગવાન શ્રીહરિ અને કોઈક મહત્પુરુષ મહાપુરુષનું રાજીપાનું પરિણામ છે, એમ જો વિચારે તો વાંધો આવે નહીં. અને એટલું જો રહે તેના ઉપર બધાય આ રાજીના રાજી આ રહે. અને તો ઈર્ષ્યા તો ક્યાં સુધી પોગી જાય કાંઈ નક્કી નહીં. પેલા જો દેરાણી જેઠાણીનો પ્રસંગ નથી, બે હરિભગત હતા, બોલો બે, કોઈ હાહુ બહુ કહે છે ને કોઈ દેરાણી જેઠાણી કહે, જેને જે કેવું હોય કે પણ સિદ્ધાંત સાચો છે. દેરાણી જેઠાણી તો કોઈક તો વળે એમ કે એક જણા ને બે પત્ની હતી, એટલે હોય ખેતી જે હોય તે, પણ પ્રસંગ એવો કે બે હરિભગત હોવા છતાંય મહારાજ ત્યાં જયારે ગયા ત્યાં દરેક ફેરી મોટી જેઠાણી થાળ કરતી હતી. નાની દેરાણીને મનમાં થયું કે મારે મહારાજ માટે થાળ કરવો છે, જેઠાણીને વિનંતી કરી તે જેઠાણીને ડોળા કાઢ્યા, ખબરદાર નામ લીધું છે તને કશું આવડે નહીં, તારા હાથનો બનેલો થાળ તે વળી મહારાજ જમતા હશે અને મારાને ભાવતો હશે, કાંઈ આવડતું નથી, ત્યાં કશું ઉપજ્યું નહીં. એટલે મહારાજની પાસેની વિનંતી કરી, મહારાજ બહુ સમયથી સંકલ્પ છે તમારા માટે થાળ કરવો છે પણ જેઠાણી કરવા દેવું લાગતું નથી, માટે કૃપા કરો. મહારાજ કે ચિંતા નહીં. જેઠાણી પૂછવા, મહારાજ આ શનો થાળ કરું? મહારાજ કે કાંઈ નથી તમારે કરવાનું. કેમ? મહારાજ કે તમારા હાથનું તો બહુ જમ્યા, આજ અમારા મનમાં સંકલ્પ થાય છે કે તમારી દેરાણીનો હાથનો થાળ જમવો. મનમાં થયું મેં તો ના પાડી પણ મહારાજે જ આ પડે એવું કરવું, વાંધો નહીં ભલે આ પાડી, પણ એવો થાળ થવો જોઈએ કે મારા જિંદગીમાં નામ ન લે દેરાણીને હાથનું ખાવાનું. આમ નક્કી કર્યું અને આ બાજુ બિચારી પેલે નાય ધોઈને પવિત્ર બની ખૂબ મહેનત કરી સરસ થાળ બનાવ્યો, દાળ શાક ને બધું સરસ બનાવ્યું. ત્યાં જેઠાણી કીધું પણ પાણી ખલાસ થઈ ગયું, જાતું પાણી ભરતી આવ્યું. પાણી ભરવા ગઈ ને તે દાળમાં ને શાકમાં બેમાં મુઠ્ઠી ભરી ભરી મીઠું નાખી દીધું અંદર. વિચારું થાળ કોણ જમવાનું હતું? મહારાજ. મહારાજને જેઠાણી શું માનતી હતી? ભગવાન. પોતાના ભગવાન માનતી હતી ને પોતાના ભગવાન જ થાળ જમવાના હતા, પરંતુ આ જો થાળ સરખો બનાવશે તો પછી આના વખાણ થવા મળશે, મારે આની મહત્વતા ગાવા મળશે, આનું માન વધી જશે. એ ઈર્ષ્યાએ કરીને અંદર એક એક મુઠ્ઠી મીઠું નાખી દીધું. અને પછી તો દેરાણી બિચારી આવી નિર્દોષ ભાવથી થાળ પૂરી અને મારાને અર્પણ કર્યું, મારા જમવા માંડ્યા. જેઠાણી પૂછ્યું, મહારાજ કેમ થાળ થયો? મહારાજ કે અરે બહુ સરસ થયો છે, દાળ દાળની હું વાત કરું, શાકની તો વાત જ જવા દો, બહુ સરસ થાળ થયો છે. જેઠાણીને મનમાંથી નભાઈ મીઠું નાખવાનું ભૂલી ગઈ હશે, અને મેં નાખ્યું એમાં સેટિંગ થઈ ગયું લાગે છે. મહારાજ કીધું, આવો થાળ તમે કોદી જીમ્યા જ નથી, માટે કાલે તમારે જ થાળ બનાવવાનો છે. ઓલે જેઠાણી કે, પણ મહારાજ મારો, મહારાજ કે ને તમારો હાથનો જમ્મો, અમારે આ ફેરી તમારી દેરાણીના હાથનો જમ્મો બહુ સરસ બનાવે છે, માટે કાલે તમારે જ બનાવવાનો છે. દેરાણી તો બહુ રાજી થઈ, બિચારી છૂટું ચૂરમું બનાવ્યું અને બહુ મહારાજને સંભાળતા બનાવ્યું. પેલી જેઠાણીને મનમાં થયું, કાલે મીઠાનું સેટિંગ આવી ગયું, પણ આ સેટિંગ થાય એવું રહેવા નથી દેવું. અને દેરાણીને બીજું ત્રીજું કામ હોપી અને કાકરા ગોત્યા, નાના નાના કાકરા રેતી ચૂરમાં નાખી દીધી. કલ્પના કરો, ઈર્ષ્યા હું ન કરાવે, હે, ચૂરમામાં રેતી નાખી દીધી. અને પછી ચૂરમું તૈયાર થયું, મારે જમવા માટે આપ્યું, લાડુ વાળીને મારે જમવા બેઠા. પણ મહારાજે જે મોઢા મૂક્યો તો કડ કડ મળ્યા કાકરાવા. મારે સમજી ગઈ તો તન કે જાણે મન કે જાણે, જાણે ચિતકી ચોરી કે જેઠાણીની કરામત લાગે છે બધી. તોય મહારાજ જમી ગયા અને મહારાજ વખાણ કરતા જાય. મહારાજ કે બહુ સરસ લાડુ થયા, બહુ સરસ લાડુ થયા છે. પણ ચાવવાનું બંધ કરી સીધા મળ્યા ગળવા અને જમી રહ્યા. ચડું કરીને મહારાજ કે હવે મારે હાલવું છે. કે મહારાજના મનમાં થયું, આ કાલે હું ખવડાવવા કે નક્કી ખરું, કાલે એકલું મીઠું ખવડાવ્યું, આજ કાકરા ખવડાવ્યા, હવે ત્રીજો દાડો સુધી સહન થાય એમ નથી. મહારાજ તરત તૈયાર થયા. એટલે જેઠાણી કે, મહારાજ બે દાડા તમે મારે દેરાણીના હાથનું ખાધું, મારા હાથનું નહીં. મહારાજ કે, આ બે દાડા તમારા હાથનું જ હતું ને કે, એટલે તૂતાળ રાખવી પડી જવાની. અને પછી મહારાજ કીધું, તમે વિચારતો કરો તમારા જીવનની અંદર કેટલી ઈર્ષ્યા છે. તમે કાલ દાળમાં શાકમાં મીઠું નાખી દીધું, આ ચૂરમામાં રેતી નાખી દીધી, કોણ ખાવાનું હતું એનો તમને વિચાર ન આવ્યો. પછી જોકે જેઠાણીને પશ્ચાતાપ થયો અને મહારાજની પાસે માફી માગી, મહારાજ મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરો. કહેવાનો મતલબ, ઈર્ષ્યા ક્યાં જ ઊભી રહે એનો કાંઈ નક્કી નિર્ધાર. અને ઈર્ષ્યા જેને છોડ્યું હોય એને માન છોડવું પડે, અને માન જેને છોડવું એને હલકું થવું પડે. હલકો જે થાય જ માન છોડી શકે. માને જેની સાથે માન રહેતું એની આગળ દાસ બને, એની આગળ સરળ થાય તો જ માન છૂટે. માન છૂટે ઈર્ષ્યા છૂટે, ઈર્ષ્યા છૂટે તો જ ભગવાનને રાજી કરી શકે. જો નારદજી ઈર્ષ્યા છોડી, નારદજીએ ઈર્ષ્યા છોડી અને હલકા થયા, કારણ કે પર્વત શીખડાવે અને આને શીખવાનું એટલે હલકા થયા ને, એની અંદર મહત્વ તો આવી ને. એ સ્વામી બન્યા, નારદજી સેવક થયા એટલે હલકા થયા. અને એની પાસેથી ગુણને શીખ્યા, નિર્માનીપણાનો ગુણ એને જે કીધું એને સ્વીકાર કર્યો. અને પછી એની પાસે ગાનવિદ્યા શીખ્યા, પછી ગાનવિદ્યા શીખ્યા અને ભગવાન આગળ ગાવતા હોવા તો પણ એ વાત પૂરી થઈ ગઈ. આગળ પછી તુમરુની પાસે ગાનવિદ્યા શીખ્યા અને ભગવાનની આગળ દ્વારકામાં ગાતા હોવા, ત્યારે શ્રીકૃષ્ણ ભગવાન પ્રસન્ન થયા અને પોતાના વસ્ત્ર અલંકાર નારજીને આપ્યા. ત્યારે નારજી તુમરુ સાથે ઈર્ષ્યા મેલી. પછી ભગવાનને આગળ ગાયું, ભગવાન બહુ રાજી થયા, ત્યારે ઈર્ષ્યા મેલી. ઈર્ષ્યા મેલી માને માને એને દાસત્વ ભાવ તો સ્વીકાર્યો હતો, પણ મનમાં તેમ છતાં એમ રહેતું હતું કે પર્વત ઉપર ભગવાન બહુ રાજી, પર્વત ઉપર ભગવાન બહુ રાજી, એવા મારી ઉપર રાજી નથી. પણ ગાન વિદ્યા કરી અને ભગવાન રાજી થયા એટલે મનમાં સંભાવ થઈ ગયો કે એના પર રાજી છે, મારા ઉપર પણ રાજી છે, એવી સંભાવના એને પ્રગટ થઈ. મેં ઈર્ષ્યા કરીએ તો એવી કરવી જોઈએ, જેની ઉપર ઈર્ષ્યા હોય તેના જેવા ગુણને ગ્રહણ કરવા અને પોતાના અવગુણનો ત્યાગ કરવો. અને તેવું ન થવાય અને જે ઈર્ષ્યા કરીને ભગવાનના ભક્તનો દ્રોહ થાય તેવી ઈર્ષ્યા તો ભગવાનના ભક્તને કરવી જ નહીં. આ વાત આમાં છે, એના ગુણ ગ્રહણ થાય ઈર્ષ્યા જો કરવામાં ન આવે તો અવશ્ય એવું દ્રોહ થાય, થાય ને થાય જ, બીજો વિકલ્પ જ નથી રહેતો. કારણ કે પછી તો શું થાય, એ કેમ કરીને પાછો હટે, એ કેમ કરીને ખરાબ દેખાય, એનું કેમ કરીને નબળું થાય, એના સતત પ્રયાસોને ચાલુ રહે. અને ભગવાનના ભક્તને દુઃખી જ્યારે જોઈએ ત્યારે પોતે રાજી થાય, ભગવાનના ભક્તને દુઃખી જોઈએ ત્યારે રાજી થાય, તે ભગવાનના ભક્તને દુખવે દુબવે એથી મોટો દ્રોહ કયો હોઈ શકે. માટે મહારાજ કે ગુણને જો ગ્રહણ કરતો ન આવડે તો એ ઈર્ષ્યા કરીને ભગવાનના ભક્તનો નિશ્ચય દ્રોહ જ થાય, પણ એવું ભગવાનના ભક્તને કરવું નહીં. તેવી ઈર્ષાનો ત્યાગ ભગવાનના ભક્તને સર્વ પ્રકારે કરો. ઇતિ વચનામૃતમ ચોથું થયું.